समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। एनी गाथा 332-344 तीर गाथा एक साथे छे, एनो स्वाध्याय करी रह्या छीए। आ गाथा गाथानो अर्थ भावार्थ અને આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે અને હવે આગળ વિશેષ અંશ લઈએ। છેલ્લે સ્વાધ્યાયમાં એ વાત આવી કે કર્મ જ બધું કરે છે, કર્મ છે એ કરતા છે અને જીવ એકાંતે અકર્તા છે એવી વાત અજ્ઞાનીએ કરી। આ વાત થઈ એટલે આચાર્ય ભગવાને જણાવ્યું કે આ તો જીનવાણીથી વિરુદ્ધ વાત છે, કારણ કે જીનવાણીમાં તો જીવ કોઈ અપેક્ષાએ કરતા પણ છે એમ વાત છે, એટલે સર્વથા એકાંતે જીવને અકર્તા માનવો એ વાત તો જીનવાણીથી વિરુદ્ધ વાત છે, એમાં તો જીનવાણીની વિરાધના થાય છે। એટલે પછી અજ્ઞાની અથવા તો શ્રમણાભાસે એમ કહ્યું કે આત્માના અજ્ઞાન આદિ સર્વભાવોને કે જેઓ પર્યાયરૂપ છે તેમને કર્મ કરે છે અને આત્મા આત્માને એકને દ્રવ્યરૂપને કરે છે, માટે જીવ કરતા છે। માટે હવે જ્યારે જીવ આ રીતે કરતા છે તો જીનવાણીની વિરાધના થતી નથી। તો આચાર્ય ભગવાન એને એમ કહે છે કે ભાઈ તારી આ માન્યતા ખોટી છે, આત્મા તો આત્માને જ એકને દ્રવ્યરૂપને કરે છે, એ માન્યતા તારી છે, એ દ્વારા આત્માનું કર્તાપણું સિદ્ધ થતું નથી, એટલે જીનવાણીની વિરાધના તો થાય જ છે। હવે આ વાતને સમજાવે છે પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 253 છેલ્લા પેરેગ્રાફમાં આ વાત લીધી કે વળી કર્મ આત્માના અજ્ઞાન આદિ સર્વભાવોને કે જેઓ પર્યાયરૂપ છે તેમને કરે છે અને આત્મા તો આત્માને જ એકને દ્રવ્યરૂપને કરે છે, માટે જીવ કરતા છે, એ રીતે સ્મૃતિનો કોપ થતો નથી એવો જે અભિપ્રાય છે, એવો અજ્ઞાનીનો અભિપ્રાય છે, તે મિથ્યા જ છે। ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જુઓ, પોતાની વાતને સિદ્ધ કરવા અજ્ઞાની દલીલ કરીને કહે છે કે મિથ્યાત્વ રાગ દ્વેષ અજ્ઞાન આદિ જેટલા પર્યાયરૂપ વિકારી ભાવ છે તેમને જડ કર્મ કરે છે અને આત્મા તો આત્માને એકને દ્રવ્યરૂપને કરે છે। જો બે વાત છે, દ્રવ્ય અને પર્યાય, તો આત્મા એકને દ્રવ્યરૂપને કરે છે ત્યાં દ્રવ્યને કરે છે એમ વાત લીધી, અને બીજી પર્યાયની વાત લીધી તો પર્યાયમાં તો એમ કહ્યું કે એ બધા ભાવ જે પર્યાય રૂપે છે, મિથ્યાત્વ રાગ દ્વેષ આદિના ભાવ, એને કર્મ કરે છે, એને કર્મ કરે છે, એટલે બંને વાત ખોટી છે। કઈ બંને વાત ખોટી છે? કે પર્યાયને માટે એમ કહ્યું કે આ રાગ દ્વેષ મિથ્યાત્વ અજ્ઞાન આદિના જે ભાવ જે બધા પર્યાયમાં થાય છે, એ પર્યાયને જળ કર્મ કરે છે કે પર્યાયને કર્મ કરે છે એ વાત પણ ખોટી છે. અને બીજી વાત કે આત્મા તો આત્માને એકને દ્રવ્ય રૂપને કરે છે તો એ વાત પણ મિથ્યા છે. અને આ બંને વાત મિથ્યા છે એ વાત હવે આચાર્ય ભગવાન જે રીતે સમજાવે છે એનો ગુરુદેવ વિસ્તાર કરે છે. એટલે અજ્ઞાનીને જ્યારે એમ કહેવામાં આવ્યું કે ભાઈ તું જીવને એકાંતે અકર્તા માને છે તો જીનવાણીનો કોપ થાય છે, એટલે કે જીનવાણીની વિરાધના થાય છે, ત્યારે એણે બચાવમાં એમ કહ્યું કે આત્મા તો આત્માને એકને દ્રવ્ય રૂપને કરે છે અને જે પર્યાય છે એને તો કર્મ કરે છે. એટલે હવે જીનવાણીનો કોપ થતો નથી, અમે પણ એ રીતે માનીએ છીએ. આમ કરી એને એ અજ્ઞાનીએ એ શ્રમણ આભાસે બચાવ તરીકે આ દલીલ કરી છે, કે છે કે આ રીતે આત્મા કરતા છે એમ આવી જાય છે અને કરતાપણું અને અકર્તાપણું બંને સિદ્ધ થઈ જાય છે, માટે શ્રુતિનો કોપ થતો નથી અર્થાત જીનવાણીની વિરાધના થતી નથી. હવે આવું જે શ્રમણાભાસ કહે છે, જે અજ્ઞાની કહે છે, એને આચાર્ય કહે છે કે ભાઈ તારો આ અભિપ્રાય મિથ્યા જ છે. પાના નંબર 254 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ તારો આ અભિપ્રાય મિથ્યા જ છે, કેમ કે દ્રવ્ય ત્રિકાળી આત્મા તો નિત્ય ધ્રુવ એક રૂપ છે. આત્મા આત્માને એકને દ્રવ્ય રૂપને કરે એ વાત લીધી તો એને માટે પહેલા તો આચાર્ય ભગવાન સમજાવે છે કે ભાઈ દ્રવ્યને કરે એમ તું જે કહે છે, પણ આત્મા તો ત્રિકાળી નિત્ય ધ્રુવ એક રૂપ છે, એમાં શું કરવાનું છે? આત્મા એને શું કરે? જે છે એને કરવાનું ક્યાં રહ્યું? જે ત્રિકાળ છે, ત્રણેય કાળે છે, એટલે ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં પણ જે રહેવાનું છે, જેની આદિ નથી, જેનો અંત પણ નથી, જે છે 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 છે, એને કરવાનું શું? એને ક્યાં કાંઈ કરવું પડે છે? દ્રવ્ય તો ત્રિકાળી આત્મા તે નિત્ય ધ્રુવ એક રૂપ છે. નિત્ય છે, ધ્રુવ છે, એવું ને એવું છે, એક રૂપ રહે છે, એમાં શું કરવાનું છે? આત્મા એને શું કરે? ગુરુદેવ કહે છે કે આ તો વિતરાગનો માર્ગ ભાઈ, બધું ન્યાયથી અને લોજિકથી સિદ્ધ થવું જોઈએ ને, સમજ્યા વિના ગમે તેમ વાત કરીએ એ ન ચાલે. જે ત્રિકાળ છે, જે નિત્ય છે, ધ્રુવ છે, એક રૂપ છે, અનાદિનું છે, અનંતકાળ સુધી રહેવાનું છે, જેનો અંત નથી, જેની આદિ નથી, એવા આત્માને કોણ કરે? કોઈ કરતું નથી. આત્મા આત્માને કરે એ દલીલ જ ખોટી છે. આત્મા તો છે, જે નિત્ય ધ્રુવ રૂપ છે, એને કરવાનું શું? હવે અજ્ઞાનીનો જે આ અભિપ્રાય છે, જે મિથ્યા છે, એને ટીકામાં આચાર્ય ભગવાને આ રીતે સમજાવ્યો છે કે જીવ તો દ્રવ્ય રૂપે નિત્ય છે, એક વાત. બીજી વાત અસંખ્યાત પ્રદેશી છે, અને ત્રીજી વાત લોક પરિમાણ છે. તેમાં પહેલી વાત લઈએ તો કે નિત્યનું કાર્યપણું બની શકતું નથી. જે નિત્ય છે એમાં કાંઈ કરવાપણું બની શકે નહીં, કારણ કે કૃતકપણાને અને નિત્યપણાને એકપણાનો વિરોધ છે. જે નિત્ય છે એમાં કાંઈ પણ કરી શકાય એ વાત બનતી નથી. કૃતકપણું એટલે કરવાપણું અને નિત્યપણું, એ બંનેને એકપણાનો વિરોધ છે, એ બંનેને એકપણું હોય નહીં. ગુરુદેવ કહે છે કે આત્મા પર્યાયે અનિત્ય છે, એટલે પર્યાયમાં એ બદલાય છે, પણ દ્રવ્ય રૂપે તો અનાદિ અનંત નિત્ય છે. હવે અનિત્ય પર્યાયને જડ કરે, એટલે કે જડ કર્મ કરે છે, અને આત્મા આત્માને દ્રવ્ય રૂપે કરે છે, એવી જે અજ્ઞાનીની દલીલ છે એ દલીલ મિથ્યા છે. કેમ કે જે ત્રિકાળ નિત્ય છે એને કરવાનું શું હોય? નિત્યનો કોઈ કરતા નથી, નિત્ય તો છે છે છે, એને કાંઈ કરવા પણ છે નહીં. જેમાં પલટના થાય, જેમાં બદલવું થાય, એમાં કાર્ય હોય, પણ જે નિત્ય છે એની અંદર તો કાંઈ કાર્ય હોતું જ નથી. જે નિત્ય ધ્રુવ છે તેમાં શું કરવાપણું હોય? નિત્યનું કાર્યપણું બની શકતું નથી, કેમ કે કરવાપણું અને નિત્યપણું એ બંનેને વિરોધ છે. અર્થાંત કરવાપણું હોય ત્યાં નિત્યપણું ન હોય, અને જ્યાં નિત્યપણું હોય ત્યાં કરવાપણું ન હોય. નિત્ય છે તો કરવાપણું હોય જ નહીં, અનિત્ય હોય ત્યાં કરવાપણું હોય, પણ નિત્ય હોય ત્યાં કરવાપણું હોય જ નહીં. એટલે આત્મા દ્રવ્ય રૂપે નિત્ય છે, તેથી તે કૃતક એટલે કોઈથી કરેલો ન હોય. જે નિત્ય છે એને કોઈએ કર્યો હોય એમ બને જ નહીં. અનાદિ અનંત ધ્રુવ એક રૂપ વસ્તુ પોતે દ્રવ્યપણે નિત્ય છે. ત્યાં પછી આત્મા આત્માને એટલે પોતે પોતાને કરે એ ક્યાંથી આવ્યું? એટલે એ રીતે અજ્ઞાની આત્માને કરતા કહે છે તો એ માન્યતા એની મિથ્યા છે. હવે બીજી વાત ક્ષેત્રથી વાત કરે છે કે વળી અવસ્થિત અસંખ્ય પ્રદેશી એક એવા તેને એટલે આત્માને ઉદગળ સ્કંદની માફક પ્રદેશોના પ્રક્ષેપ પણ આકર્ષણ દ્વારા પણ કાર્યપણ બની શકતું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય. મૂર્તો, હવે આચાર્ય ભગવાન અજ્ઞાનીને એ સમજાવવા માંગે છે કે આત્મદ્રવ્યમાં આત્મા કાંઈ કરતો નથી. એટલે ત્રણ વાત દ્વારા એ વાતને સમજાવે છે. પહેલી વાત, આત્મદ્રવ્ય ત્રિકાળી અવિનાશી નિત્ય છે એ વાત લઈ અને વાત સમજાવી કે એમાં કાંઈ કરવા પણ ન હોય. હવે બીજી વાત ક્ષેત્રની અપેક્ષાથી એટલે કે આત્માના પ્રદેશની અપેક્ષાથી આચાર્ય ભગવાન કહે છે કે જે અસંખ્ય પ્રદેશી છે, જે અસંખ્ય પ્રદેશી છે એવા આત્માને કાંઈ નવા પ્રદેશ ગ્રહણ કરવા છે અથવા તો એના પ્રદેશોને ઓછા કરવા છે એવું કાંઈ કાર્ય કરવાનું થતું નથી. એટલે આત્મપ્રદેશોના પ્રક્ષેપણ આકર્ષણ એમાં કંઈ અંદર વધારવા કે પછી એમાં ઘટાડવા એવું કાંઈ કાર્ય રહેતું જ નથી, કેમ કે એમાં કોઈ ફેરફાર થતો જ નથી. અસંખ્ય પ્રદેશી આત્મા છે તો એટલા ને એટલા જ પ્રદેશો રહે છે, એટલે એમાં કાંઈ કરવા પણ છે નહીં એ વાત કરી. એટલે એ રીતે પણ આત્માનું કરવાપણું કરતાપણું બની શકતું નથી, આત્મા આત્માને કરે એ વાત બનતી નથી. સુરદેવ સમજાવે છે કે જુઓ, ઉદગલ સ્કંદ છે તે અનેક પરમાણુઓનો બનેલો છે. સ્કંદની વાત લઈએ, પૂતગળો ભેગા થઈ અને જે બને તે સ્કંદ કહેવાય, અને એમાંથી પૂતગળ પરમાણુઓ છૂટા પણ પડે, એમાં નવા ઉમેરાય પણ ખરા, પણ એ સ્કંદ સ્કંદ રૂપે રહે, અને સ્કંદનો બધા જ પરમાણુઓ છૂટા પડી જાય તો નાશ પણ થાય. એટલે પૂતગળ સ્કંદ છે એની અંદર અનેક પરમાણુઓ હોય અને એમાં નવા પરમાણુ પણ ઉમેરાઈ શકે, એમાંથી પરમાણુઓ છૂટા પણ પડી શકે, આવું બધું પૂતગળના સ્કંદમાં થાય. આ શરીર છે તે અનેક પરમાણુનો બનેલો સ્કંદ છે, તેમાં સમયે સમયે કેટલાક નવા પરમાણુ આવે અને કેટલાક તેમાંથી નીકળી જાય. આગળ 255માં પાના ઉપર કહે છે કે પરમાણુના સ્કંદનો આવો જ સ્વભાવ છે. બાળકનું નાનું શરીર હોય તે જુવાન થાય ત્યારે મોટું અને પુષ્ટ લઠ જેવું બળવાન થાય, અને વળી વૃદ્ધ અવસ્થા આવતા તે શિથિલ થઈ જાય, ચામડીમાં કરચલીઓ પડી જાય, કેમ કે તેમાં કોઈ નવા પરમાણુ આવે અને કોઈ વિખરાઈ જાય એટલે એમાં ફેરફાર થાય. નાનામાંથી મોટું થાય છે શરીર, એટલે એમાં નવા પરમાણુઓ ઉમેરાય છે, કેટલાક જૂના નીકળી જાય છે અને વધારે પરમાણુ ઉમેરાય છે. વૃદ્ધાવસ્થા છે ત્યારે એ શરીરની અંદર કેટલાક પરમાણુઓ વિખરાઈ જાય છે. એટલે સ્કંદમાં આવું નિરંતર થયા જ કરે, પરંતુ આત્મા અસંખ્ય પ્રદેશી અખંડ એક દ્રવ્ય છે. તેમાં કોઈ નવા પ્રદેશો આવે અને કોઈ પ્રદેશો તેમાંથી બહાર નીકળી જાય એમ બની શકતું નથી. માટે અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં પણ કાંઈ કરવાપણું હોય એવું સિદ્ધ થતું નથી. અસંખ્ય પ્રદેશી એમ ને એમ જેવો છે તેવો ને તેવો અસંખ્ય પ્રદેશી આત્મા રહે છે, એટલે આત્મા આત્માને કાંઈ કરે એવું કરવાપણું સિદ્ધ થતું નથી. આ રીતે દ્રવ્યમાં અને ક્ષેત્રમાં કરતાપણું સિદ્ધ થતું નથી. નિત્ય છે એ રીતે અને આ અસંખ્ય પ્રદેશી છે એ રીતે બે વાત કરી અને સમજાવ્યું કે દ્રવ્યમાં અને ક્ષેત્રમાં કરતાપણું સિદ્ધ થતું નથી. અને પર્યાયનું કરતાપણું જે કહ્યું એ તો અજ્ઞાની જળ કર્મ કરે છે એમ કે છે. એટલે કે છે કે ભાઈ પર્યાયનું કરતાપણું તો તું જળ કર્મમાં નાખે છે, તો પછી આત્મા કરતા છે એવું ક્યાં સિદ્ધ થયું? એટલે ભગવાનની વાણીનો શ્રુતિનો કોપ ક્યાં મટ્યો? એ શ્રુતિનો કોપ તો રહે જ છે, વિરાધના તો થાય જ છે. આ રીતે વાત ન્યાયથી સમજાય છે. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે, અહીંયા પ્રદેશની અપેક્ષાએ વાત કરી કે જીવને પ્રદેશોમાં પ્રક્ષેપણ આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શકતું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય. વ્યાઘાત થાય છે એટલે શું? કે શરીરમાં જેમ પરમાણુઓ કોઈ નવા આવે ને કોઈ નીકળી જાય શરીરમાં, તેમ જીવ દ્રવ્યમાં કોઈ નવા પ્રદેશો આવે અને કોઈ તેમાંથી નીકળી જાય તો જીવ અસંખ્ય પ્રદેશી એક દ્રવ્ય જ ન રહે, પણ એમ બનતું જ નથી. કેમ કે આત્મા નિશ્ચિત અસંખ્ય પ્રદેશ વાળું અખંડ એક દ્રવ્ય છે. નિશ્ચિત અસંખ્ય પ્રદેશ વાળું અખંડ એક દ્રવ્ય છે. જો અસંખ્ય પ્રદેશ એટલે ઘણી સંખ્યામાં ના આવે એટલા પ્રદેશ, એ તો માપ છે, એનું માપ બતાવ્યું છે. એમાં કઈ પરમાણુઓની જેમ કંઈક જુદું જુદું બધું ભેગું થયું છે એમ નથી. અસંખ્ય પરમાણુ ભેગા થઈ અને સ્કંદ બને, પણ અહીંયા એમ નથી. આ તો એકરૂપ દ્રવ્ય છે, અખંડ છે. અસંખ્ય પ્રદેશી એ તો એનું માપ દર્શાવ્યું છે, અને અસંખ્ય પ્રદેશી જેવડો છે તેવડો જ આત્મા તો રહે છે. એટલે એની અંદર કાંઈક આવે અને પાછું કાંઈક નીકળી જાય, કેટલાક પ્રદેશો ઉમેરાઈ જાય અને કેટલાક પ્રદેશો નીકળી જાય એવું કાર્ય થતું જ નથી. શરીરમાં થાય, શરીર એ સ્કંદ છે, આત્મા કાંઈ સ્કંદ નથી, આત્મા તો એક દ્રવ્ય જ છે. જીવ અસંખ્ય પ્રદેશી એક દ્રવ્ય જ છે, અને એમાં જો કાંઈ પ્રદેશો આવે અથવા નીકળી જાય એમ થાય તો પછી એ જીવ દ્રવ્ય દ્રવ્ય તરીકે રહી શકે જ નહીં. કેમ કે એ તો અસંખ્ય પ્રદેશી, અવિનાશી, અનાદિ, અનંતકાળ છે. આત્મા જેમ દ્રવ્ય રૂપે ત્રિકાળ એક છે, તેમ ક્ષેત્ર રૂપે પણ ત્રિકાળ અખંડ એક છે. દ્રવ્ય રૂપે એક છે, ત્રણેય કાળે એક રહે છે, એ જ રીતે અસંખ્ય પ્રદેશ છે એ પણ ત્રિકાળ એમને એમ રહે છે. આત્મદ્રવ્ય અખંડ એક છે, ક્ષેત્ર રૂપે પણ અખંડ એક છે. દ્રવ્ય રૂપે ત્રિકાળ એક છે, તેવી જ રીતે ક્ષેત્ર રૂપે પણ ત્રિકાળ અખંડ એક છે. નિશ્ચિત અસંખ્ય પ્રદેશ એ આત્માનો સ્વદેશ છે. આત્મા પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહીં, તેમ નવા પ્રદેશોને લઈ શકે પણ નહીં. આ પ્રમાણે ત્રિકાળી દ્રવ્ય અને તેનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર, તેમાં કાંઈ બદલવા પણ થતું નથી, પલટવા પણ થતું નથી, એમાં પ્રક્ષેપણ આકર્ષણ આવવું જવું બનતું નથી. એટલે એ રીતે આત્મા આત્મા દ્રવ્યને કરે એવું કરતા પણ સિદ્ધ થતું નથી. માટે એ રીતે જીવ કરતા થતો નથી. અને બીજી વાત કે જીવને જે વિકાર થાય તેનું કરતા પણ કર્મ જ છે એવી જે વાત છે એ વાત પણ મિથ્યા છે. જીવ ને જે વિકાર થાય એનું કરતા પણ એ કર્મનું ગણાવ્યું તો એમ નથી. અને આત્મા આત્મદ્રવ્યને કરે છે તો એમ પણ નથી, આ બંને વાત જે છે તે મિથ્યા છે. એટલે એચક માટે જીવને જે વિકાર થાય તેનું કરતા કર્મ જ છે, અને આત્મા આત્મા ને એકને દ્રવ્ય રૂપે કરે એવી તારી અજ્ઞાનીની માન્યતા મિથ્યા જુઠ્ઠી છે. આગળ 256માં પાના ઉપર કહે છે કે વળી સકલ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ વિસ્તાર સંગ્રહ છે, અર્થાંત લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે, તેને એવા આત્માને પ્રદેશોના સંકોચન વિકાસ દ્વારા પણ કાર્ય બની શકતું નથી. હવે લોક પ્રમાણ આત્માને કહ્યું, લોક પરિમાણની વાત છે ને, એ વાત દ્વારા પણ પાછું એ જ સમજાવે છે કે આત્મા આત્માને કરે એવું કાર્ય થતું નથી. લોક જેટલું જ નિશ્ચિત માપ છે. શું કહે છે? કે સકલ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ વિસ્તાર સંગ્રહ છે એટલો જ વિસ્તાર એનો થાય, અર્થાંત લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે, તેને એવા આત્માને પ્રદેશોના સંકોચ વિકાસ દ્વારા પણ કાર્ય બની શકતું નથી. કારણ કે પ્રદેશોના સંકોચ વિસ્તાર થવા છતાં પણ સૂકા વિના ચામડાની માફક નિશ્ચિત નિજ વિસ્તારને લીધે આત્માને હીન અધિક કરી શકાતો નથી, નાનો મોટો કરી શકાતો નથી. આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કર્તાપણું હોઈ શકે નહીં. ગુરુદેવ સમજાવે છે કે ત્રણ કાળ ત્રણ લોક જેમના જ્ઞાનમાં યુક્ત જણાયા તે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ દેવ એમની ઓમકાર ધ્વનિમાં કહે છે, એમની ઓમકાર ધ્વનિમાં કહે છે, કેમ કે એમને જે પરમ સત્ય જાણ્યું છે, પ્રત્યક્ષ જાણ્યું છે, એટલે એ કહે છે. અને એ ઓમકાર ધ્વનિમાં એમણે શું જોયું છે? તો કહે છે કે લોકનો વિસ્તાર જોયો છે, તેના નિશ્ચિત અસંખ્ય પ્રદેશ છે, અને એટલા જ એક જીવ દ્રવ્યના નિશ્ચિત અસંખ્ય પ્રદેશ છે. લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી જીવ વસ્તુ છે એવું ભગવાને જોયું છે, અને એ વાત જીનવાણી દ્વારા આપણા સુધી પહોંચી છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે એ પ્રદેશોના સંકોચ અને વિકાસ દ્વારા પણ જીવને કાર્ય પણ બની શકતું નથી, કેમ કે અસંખ્ય પ્રદેશોમાં સંકોચ વિકાસ થાય પણ પ્રદેશોની સંખ્યા તો તેની તેજ રહે છે, એ અસંખ્ય રહે છે, તેમાં કોઈ હીન અધિકતા કે વધઘટ થતી નથી. સર્વજ્ઞ પરમાત્મા શું ફરમાવે છે તે એકવાર ભાઈ સાંભળ. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ એકવાર સાંભળ, તું ભગવાન છો તો ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે તે તું એકવાર સાંભળ. કહે છે કે આત્માના લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશો છે, તેમાં સંકોચ વિકાસ થાય પણ પ્રદેશોની સંખ્યામાં વધઘટ થતી નથી. સંકોચ આવવું અને વિકાસ થવો, જેમ ચામડું ભીનું કરવામાં આવે તો એ મોટું થયેલું દેખાય, સુકાય એટલે નાનું થયેલું દેખાય, પણ જેટલું જેવડું ચામડું દળમાં છે એવડું એવડું એનું દળ તો રહે છે, એમાં કાંઈ ફેર પડતો નથી. એટલે એવી રીતે કે પ્રદેશોની સંખ્યામાં વધઘટ થતી નથી. કોઈ મનુષ્ય દેહથી છૂટી અને કીડીમાં જાય તો તેના અસંખ્ય પ્રદેશો સંકોચાઈ જાય, પણ એ અસંખ્ય પ્રદેશોની સંખ્યા ઓછી ન થાય. કીડીમાં જાય તો એ પ્રદેશો સંકોચાય અને કીડીનું જેટલું શરીરનું માપ છે એ પ્રમાણે જીવનું માપ થાય, અને પછી પાછો એ હજારો જોજનના શરીરવાળો મચ્છ થાય તો પ્રદેશોનો વિકાસ થાય અને જેટલું એ હજારો જોજનનું શરીર છે એ પ્રમાણ થઈ જાય. એટલે જીવનું એટલે જીવના પ્રદેશોનું એવું સંકોચાવવું અને એનો વિકાસ થવો, એથી કાંઈ કાર્ય થતું નથી, એમાં કાંઈ આત્મ પ્રદેશોની અંદર કંઈ ફેરફાર થઈ જાય છે એમ થતું નથી. એટલે કે પ્રદેશોની સંખ્યા વધતી નથી કે ઘટતી પણ નથી, પ્રદેશની સંખ્યા તો એની એ જ અસંખ્ય જ રહે છે. એટલે આત્મદ્રવ્યમાં કોઈ કાર્ય થતું નથી. આગળ 257 પાના પર કહે છે કે પ્રદેશોમાં સંકોચ વિસ્તાર થાય છે પણ તેની પ્રદેશ સંખ્યામાં કોઈ વધઘટ થતી નથી. આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કરતા પણ હોઈ શકે નહીં. વળી ટીકાની વાત લીધી છે કે વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી, એટલે આ જે ત્રણ રીતે વાતને સિદ્ધ કરી કે આત્મામાં આત્મા કાર્ય કરે છે એ વાત બની શકે નહીં, એ પછીથી હવે વાત બીજી આગળ લે છે કે જે દ્વારા આપણને એ સમજાવવામાં આવશે કે પર્યાયની અંદર જે કરતા પણ કર્મનું માન્યું છે એ પણ ખોટું છે. એ વાત હવે આચાર્ય ભગવાન સમજાવશે. દ્રવ્યની અંદર આત્મા આત્મદ્રવ્યને કરે એ વાત ખોટી છે, એ તો આપણને ત્રણ વાત દ્વારા સમજાવ્યું. આત્માનું નિત્યપણું, અસંખ્ય પ્રદેશીપણું અને લોક પરિમાણ, એ ત્રણ વાત દ્વારા એ વાત તો સમજાવવામાં આવી અને એ રીતે નક્કી કર્યું કે આત્મદ્રવ્યમાં આત્મા કાંઈ કરતો નથી, એ રીતે આત્માને આત્માનું કરતાપણું નથી. અજ્ઞાનીની એ માન્યતા છે એ મિથ્યા છે. બીજી માન્યતા અજ્ઞાનીની જે 1-9 એટલે કે 232 થી શરૂ કરીને 9 ગાથાઓમાં જે કરવામાં આવી કે આ કર્મ છે એ જ બધું કરે છે એ માન્યતા, અને એ માન્યતા માટે અજ્ઞાનીએ બચાવમાં એમ કહ્યું કે એ પર્યાયમાં આમ બધું કરે છે, એટલે કે કર્મ છે તે પર્યાયની અંદર, એટલે શુભાશુભ ભાવ મિથ્યાત્વના ભાવ એ બધા એ કર્મ કરે છે એ માન્યતા, કે જેમાં જીવની પર્યાયમાં કર્મ કરે છે અને કર્મ જ એનો કરતા છે એવી જે માન્યતા છે એ મિથ્યા છે, એ વાતને હવે આચાર્ય ભગવાન સમજાવે છે. એટલે હવે એ આખી વાત ખૂબ સમજવા જેવી છે કે કર્મ જીવના વિકારી ભાવનું કરતા નથી, પરંતુ આત્મા જ અજ્ઞાન અવસ્થામાં પોતાના વિકારી ભાવનો કરતા છે. આ વાતને હવે આપણે ખૂબ શાંતિથી સમજવાની છે. બહુ સરસ રીતે અહીંયા સમજાવી છે, જ્ઞાન અપેક્ષા એ બધી વાતને સરસ રીતે સમજાવી છે. તો હવે અહીંયા આગળ કહે છે કે વળી વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી નાયક ભાવ જ્ઞાન સ્વભાવે જ સદા સ્થિત રહે છે. જ્ઞાયક ભાવ આત્માનો છે અને એ જ્ઞાન સ્વભાવે જ સદા સ્થિત રહે છે. જ્ઞાન સ્વભાવ છે એ જતો નથી, એ જ્ઞાન સ્વભાવે જ સદાય રહે છે અને એમ સ્થિત રહેતો થકો. જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી મિથ્યાત્વ આદિ ભાવોનો કર્તા થતો નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને એ જ્ઞાન સ્વભાવ એ કાયમ જ્ઞાન સ્વભાવ જ રહે છે, એટલે આત્મા સદાય જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે. ભૂતકાળમાં પણ જ્ઞાન સ્વભાવે જ સ્થિત હતો, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એ જ્ઞાન સ્વભાવે જ રહેવાનો, બીજું કાંઈ નથી. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું જ રહે, વસ્તુને જેવા ગુણ છે જેવું સ્વરૂપ છે એવો એનો સ્વભાવ છે, એટલે વસ્તુ સ્વભાવ એનું સર્વથા મટવું શક્ય નથી. એટલે શરૂઆત જ એ રીતે કરી પહેલી કે વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી, કોઈ અપેક્ષાએ આપણને વસ્તુ સ્વભાવનું મટવું લાગે કે વસ્તુના સ્વભાવ કરતા આ જરા જુદી રીતે કંઈક દેખાઈ રહ્યું છે, તો કોઈ અપેક્ષાએ એવું હોય પણ છતાંય વસ્તુ સ્વભાવનું મટવું તો અશક્ય છે. કેમ કે વસ્તુ મૂળ વસ્તુ છે, એ એના ગુણને કારણે એનો સ્વભાવ છે અને એના ગુણ કાયમ રહે છે, એટલે વસ્તુનો સ્વભાવ તો ત્રિકાળ જેમ છે તેમ જ હોય. એટલે કહે છે કે વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે જ સદાય સ્થિત રહે છે. હું ભગવાન આત્મા સદાય જ્ઞાન સ્વભાવે જ છું, આ વાત તો કોઈ પણ સમયે એમ જ છે. ઊંઘમાં છીએ તો પણ એમ છે, જાગીએ છીએ તો પણ એમ છે, કોમ્પ્યુટર ઉપર કામ કરીએ છીએ તો પણ એમ છે, બોલીએ છીએ તો પણ એમ છે, દોડીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, નાચીએ છીએ, કૂદીએ છીએ તો પણ એમ જ છે. કાંઈ પણ કરીએ છીએ પણ એ કંઈ જ્ઞાયક સ્વભાવ એ કંઈ ચાલ્યો જતો નથી. આત્માનો સ્વભાવ દરેક સમયે જ્ઞાન કરવાનો છે એવો જ સ્વભાવ છે, એટલે એવો જ્ઞાન સ્વભાવે ભગવાન આત્મા હર હંમેશ હોય જ છે. આ પરમ સત્ય છે, આ વાતને ભૂલવી ન જોઈએ. ગમે તે થતું હોય એ વખતે પણ એનું જ્ઞાન કરવા વાળી જ્ઞાનની પર્યાય હોય જ છે. દરેક સમયે જે જે કંઈ થઈ રહ્યું છે, પોતાને શુભ ભાવ કે અશુભ ભાવ આવ્યો, મિથ્યાત્વનો ભાવ આવ્યો, તો એ વખતે પણ એનું જ્ઞાન કરવા વાળી જ્ઞાનની પર્યાય છે. એટલે કે જ્ઞાન તો જ્ઞાન કરે જ છે, કેમ કે એનો સ્વભાવ છે. શું કહ્યું છે અહીંયા? કે વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે જ સદા સ્થિત રહે છે. અને એમ સ્થિત રહેતો થકો, જ્ઞાયક સ્વભાવ જ્ઞાન સ્વભાવે જ સ્થિત રહે છે, ત્યારે જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી મિથ્યાત્વ આદિ ભાવોનો કર્તા થતો નથી. મિથ્યાત્વ આદિ ભાવોનો એક જાણવા વાળો થાય છે. જ્ઞાયક સ્વભાવ છે ને, તો જ્ઞાયક સ્વભાવ છે તો એ મિથ્યાત્વ આદિ ભાવ થયા એનો એ જાણવા વાળો થાય, પણ એનો કરવા વાળો થાય નહીં. કેમ કે આત્માનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે. સમજાય એવું છે? આ ભાઈ બહુ શાંતિથી સમજીએ, વારંવાર વિચાર કરીએ તો સમજાય એવું છે કે આત્માનો સ્વભાવ જે જ્ઞાયક જ્ઞાન કરે એવો જે સ્વભાવ છે એ તો ત્રિકાળ એમને એમ જ્ઞાયક સ્વભાવ જ રહે છે. ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવે સ્થિત છે. આ વાક્યને ફરી ફરીને વિચારવાની જરૂર છે. આ ભગવાન આત્મા ત્રિકાળ ત્રણેય કાળ જ્ઞાયક સ્વભાવે જ સ્થિત છે. એ અજ્ઞાન અવસ્થામાં પણ ખરેખર તો જ્ઞાયક સ્વભાવે જ સ્થિત છે. જ્ઞાન અવસ્થામાં પણ જ્ઞાયક સ્વભાવે સ્થિત છે. ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા દરેક સમયે એ જ્ઞાયક સ્વભાવે સ્થિત છે. કોઈ એવો સમય નથી કે જ્યારે ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવે સ્થિત ન હોય, એટલે કે જ્ઞાન ન કરતો હોય, એવો કોઈ સમય જ નથી. એટલે એ વાત તો રહે જ છે. તમને એમ લાગે કે આ આત્મા અત્યારે કંઈક જુદું કરી રહ્યો છે, તમને એમ લાગે, પણ વસ્તુ સ્વભાવ કાંઈ મટી જતો નથી. વસ્તુનો જે સ્વભાવ છે જ્ઞાન કરવું એ તો રહે જ છે. એટલે જ્યારે બીજું કાંઈ પણ થઈ રહ્યું છે, શુભ ભાવ થઈ રહ્યો હોય કે અશુભ ભાવ થઈ રહ્યો હોય, મિથ્યાત્વનો ભાવ થઈ રહ્યો હોય, ત્યારે પણ ભગવાન આત્મા તો એનું જ્ઞાન કરે જ છે. જે સમયે શુભ ભાવ થયો છે એ જ સમયે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય હોય 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 ને હોય જ. ભગવાન આત્મા તો સદાય જ્ઞાયક ભાવે સ્થિત છે. કેટલી સુંદર વાત કરી છે. જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે જ સદાય સ્થિત છે. બીજી વાત કે જાણવું અને કરવું એ બંને ને એકરૂપતા નથી, એકપણું નથી, એમને તો અત્યંત વિરુદ્ધતા છે. જાણવું અને કરવું એટલે કે અજ્ઞાન જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી આત્મા મિથ્યાત્વ આદિ ભાવોને કરતો નથી, પરંતુ મિથ્યાત્વ આદિ ભાવોને તે જાણે છે. સ્વભાવની અપેક્ષાથી વાત ચાલે છે. અહીંયા સ્વભાવ અપેક્ષાથી વાત છે, વિભાવ અપેક્ષાથી વાત નથી. એટલે કે આત્માનો જે મૂળ સ્વભાવ ત્રિકાળ દ્રવ્ય એનો જે સ્વભાવ વસ્તુ સ્વભાવ એ જ્ઞાન સ્વભાવ જ છે. અને એવા જ્ઞાન સ્વભાવે જયારે સ્થિત છે તો પછી એને કરવા પણ હોય નહીં, એને જાણવા પણ જ હોય. એટલે એ મિથ્યાત્વ આદિ શુભાશુભ ભાવને ખરેખર એ જાણે પણ એ કરતો નથી. આ દ્રવ્યના ત્રિકાળી શુદ્ધ સ્વભાવની અપેક્ષા એ કથન છે. જયારે આપણે બીજું કથન કરીએ છીએ કે આત્મા શુભાશુભ ભાવનો અજ્ઞાન અવસ્થામાં કરતા છે, તો એમાં અજ્ઞાન અવસ્થામાં આપણે એ કથન કર્યું એટલે એ પર્યાયમાં એ વાત લીધી, દ્રવ્ય અપેક્ષા એ વાત લીધી નથી. એટલે ગોટાળા ગૂંચવાળા ન કરવા. અહીંયા શું વાત કરી છે? વસ્તુ સ્વભાવ નાયક ભાવ એ જ્ઞાન સ્વભાવે સદાય સ્થિત છે, માટે જ્યારે એને મિથ્યાત્વ આદિ ભાવ થાય છે ત્યારે પણ એને એ જાણે છે. એ દ્રવ્ય શુદ્ધ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાથી વાત છે. એ સમયે જ્ઞાયક ભાવ તો રહે જ છે અને વસ્તુનું સ્વરૂપ એવું જ છે. ભલે ને ગમે તેવા ભાવે આપણે થઈએ, એ પ્રમાણે બધી ક્રિયાઓ થતી દેખાય, બધું હોય, તે છતાં પણ એનો જ્ઞાન સ્વભાવ કંઈ ચાલ્યો જતો નથી. એ હંમેશા જ્ઞાન કરે જ છે. એટલે અહીંયા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યોના સ્વભાવની અપેક્ષાથી કથન કરવામાં આવ્યું છે કે વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે જ સદાય સ્થિત રહે છે. અને એમ સ્થિત રહેતો થકો એટલે કે એમ જ્ઞાન સ્વભાવે સ્થિત રહેતો થકો જ્ઞાયકપણાને બીજી વાત સાથે લે છે કે એમ સ્થિત રહેતો થકો એ મિથ્યાત્વ આદિ ભાવોને કરતો નથી પણ જાણે છે, કારણ કે જ્ઞાયકપણાને અને કરતાપણાને અત્યંત વિરુદ્ધતા છે. તેથી એ મિથ્યાત્વ આદિ ભાવોનો કરતા થતો નથી. વળી મિથ્યાત્વ આદિ ભાવો તો થાય છે, તેથી તેમનો કરતા કર્મ જ છે એમ પ્રરૂપણ કરવામાં આવે છે. હવે આવી જે વાત આવો અભિપ્રાય જે આપ્યો એમાં પહેલી વાત જે ગાયક ભાવની જે વાત કરી એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ તો બરાબર છે, પણ આ અજ્ઞાની એમાં એ કથનને એવી રીતે લે છે કે તેથી આત્મા એ જ્ઞાન સ્વભાવે છે એટલે કરતા થતો નથી, પર્યાયની અંદર એ કરતા થતો નથી. એટલે કરતા કોણ થાય છે? એવા વિભાવ ભાવનું કરતા કર્મ જ થાય છે એમ અજ્ઞાનીની માન્યતા છે, એવો અજ્ઞાનીનો અભિપ્રાય છે. એટલે આમાં બે વાત આવે છે એને જુદી જુદી કરી અને ગુરુદેવ બહુ સરસ રીતે બધું સમજાવે છે. એટલે અહીંયા આ વાત જે કરી, આ અભિપ્રાય જે આપ્યો, એમાં આ શ્રમણ આભાસી છે, અજ્ઞાની છે, એ વસ્તુના સ્વરૂપને એક બાજુ લે છે અને સાથે પછી પર્યાયમાં કરતાપણું છે કે એને ન હોય એમ કરી અને કર્મ જ કરતા છે એમ એ માને છે. તો આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ તારો આવો અભિપ્રાય છે, એવો અભિપ્રાય તું વ્યક્ત કરે છે, તો એ અભિપ્રાય દ્વારા પણ આત્માને કરતાપણું થતું નથી, આત્માને કરતાપણું થતું નથી. આત્માને કરતાપણાની માન્યતા જે છે એને એ ઉલટો હણે છે એમ અહીંયા તો કહ્યું છે. કેમ કે આત્મા જ્ઞાયક જ છે એ વાત તો પરમ સત્ય જ છે. એટલે હવે તારે એમ અંદર બેસાડી દેવું છે કે આત્મા જ્ઞાયક છે એ વાત બેસાડી, અને તું પાછો એમ જણાવવા માંગે છે કે પર્યાયની અંદર જે કરતાપણું છે એ કર્મનું જ છે, પણ ભાઈ એમ નથી. એ વાત અને ભેળસેળ કરીને કહેવામાં આવી છે. એટલે એ દ્વારા તું એમ જણાવવા માંગે કે આત્મા જે છે એ આત્માનો કરતા છે તો એ વાત પણ રહેતી નથી, અગાઉ જેમ સમજાવ્યું તે પ્રમાણે, અને કર્મ જ આત્માની પર્યાયનું કરતા છે એ વાત પણ સિદ્ધ થતી નથી. એટલે કહે છે કે આવી જે વાસના અભિપ્રાય વલણ પ્રગટ કરવામાં આવે છે તે પણ આત્મા આત્માને કરે છે, આત્મા આત્માને કરે છે એવી માન્યતાને હણે છે. એટલે તારી વાત જે હતી કે આત્મા આત્માને કરે છે એ માન્યતાને એ પણ દુઃખી ઠરાવે છે. ગુરુદેવ એનો વિસ્તાર કરીને સમજાવે છે બધી જ વાતને, જેમ છે તેમ સમજાવે છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ તો એમ જ છે, અને પર્યાય અપેક્ષાએ જે વાત છે એ કથનચિત પર્યાયની અપેક્ષાથી વાત કરીને કહેવામાં આવ્યું છે કે માય વિભાવ ભાવે પરિણમન કરે છે, પણ તે વખતે પણ એનો જ્ઞાયક સ્વભાવ તો રહે જ છે. એટલે એ વાતને આપણે જ્યારે સ્વીકારીએ ત્યારે બધું સહેલાઈથી સમજાય છે. અહીંયા ગુરુદેવ દરેક વસ્તુનો અહીંયા એક એક કરી અને વિસ્તાર કરીને સમજાવે છે કે જુઓ, આત્મા દ્રવ્ય નિત્ય છે તેથી આત્મા આત્માને કરે છે એમ અજ્ઞાની કહે છે એ સિદ્ધ થતું નથી. પહેલી વાત, અજ્ઞાનીએ એમ કહ્યું કે આત્મા આત્માને કરે છે, આત્મા દ્રવ્યને કરે છે, તો એમાં એક દલીલ એ કરી કે ભાઈ એ બની શકે નહીં, કેમ કે આત્મા નિત્ય છે એમાં કાંઈ કરવાપણું નથી. વળી ક્ષેત્ર અપેક્ષાએ વાત કરી કે આત્મા ક્ષેત્રપણે પણ ત્રિકાળ નિયત છે, એનું ક્ષેત્ર નિશ્ચિત છે, તેથી આત્મા આત્માને કરે છે એ ક્ષેત્રપણે પણ સિદ્ધ થતું નથી. અને આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે તેથી આત્મા આત્માને કરે છે એ ભાવથી પણ સિદ્ધ થતું નથી. એક ક્ષેત્રની સાથે એ વાત પણ લીધી, એના લોક પરિમાણની પણ વાત લીધી, એટલે એમાં પણ આત્માને આત્મા કરે છે એ વાત સિદ્ધ થતી નથી. અને હવે અહીંયા આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે તેથી આત્મા આત્માને કરે છે એ ભાવથી પણ સિદ્ધ થતું નથી એમ કે છે. એટલે આત્માનો ત્રિકાળ એ જ સ્વભાવ છે, તો એ સ્વભાવમાં પણ એને કાંઈ કરવાપણું છે જ નહીં. આત્મા જ્ઞાન સ્વભાવે સદાય સ્થિત છે, એટલે એની અંદર એને કાંઈ કરવાપણું છે જ નહીં, એટલે કરતાપણું બનતું જ નથી. માત્ર પોતે ભગવાન આત્મા જ્ઞાયક જ છે, અને જ્ઞાયકને હવે જ્ઞાયકપણું શું કરવું, જે જ્ઞાયક છે એને શું કરવાનું. એટલે આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે, તેથી આત્મા આત્માને કરે છે એ ભાવથી પણ, એટલે અહીંયા ભાવથી પણ સિદ્ધ થતું નથી. એટલે ગુરુદેવે અહીંયા આ આખી વાતને એ રીતે લીધી, દ્રવ્ય ક્ષેત્ર અને ભાવથી આત્મા આત્માને કરે છે એ વાત સિદ્ધ થતી નથી. દ્રવ્યથી ક્ષેત્રથી અને ભાવથી આત્મા આત્માને કરે છે એ વાત સિદ્ધ થતી નથી. એટલે અજ્ઞાનીની જે દલીલ હતી, અજ્ઞાનીની દલીલ છે કે જ્ઞાયક ભાવ ત્રિકાળ જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે, અને જ્ઞાયક ભાવને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા છે, માટે જ્ઞાયક ભાવ છે તે મિથ્યાત્વ આદિ વિકારને કરે એમ બને નહીં, તથા મિથ્યાત્વ આદિ વિકાર થાય તો છે, તેથી તેનો કરતા કર્મ જ છે. આવી રીતે અજ્ઞાનીએ લીધું. જ્ઞાયક ભાવ જ્ઞાયક ભાવે સ્થિત છે એ વાત બરાબર છે, એની ના નથી, પણ એથી કરી અને આ મિથ્યાત્વ આદિ ભાવનો કરતા કર્મ થઈ જાય એમ બનતું નથી, એમ બનતું નથી. અને પેલી વાત પણ સિદ્ધ થતી નથી કે આત્મા આત્માને કરે એ વાત પણ સિદ્ધ થતી નથી. એટલે કે છે કે તેને આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ, તારી આ જે વાસના છે, આ તારો જે અભિપ્રાય છે કે આત્મા આત્માને કરે છે, એવો જે તારો અભિપ્રાય છે, તેને અત્યંતપણે આ તે હમણાં જે વાત કરી તે હણે જ છે. કેમ કે જ્ઞાયક ભાવને ત્રિકાળ જ્ઞાન સ્વભાવે સ્થિત માનતા આત્મા અકર્તા જ ઠર્યો, કોઈ રીતે કરતા ના ઠર્યો. તમે એક તરફ એમ કહો કે જ્ઞાયક ભાવ ત્રિકાળ જ્ઞાયક ભાવે સ્થિત છે, તો પછી ક્યાં કરવા પણ રહ્યું, એમાંય આત્મા કાંઈ કરતો નથી. આત્મા આત્માને કરે છે એ વાત, દ્રવ્ય અપેક્ષાએ આત્મા આત્માને કાંઈ કરે છે એ વાત આ રીતે પણ બનતી નથી. એટલે દ્રવ્ય ક્ષેત્ર અને ભાવ, આત્માનો જ્ઞાન સ્વભાવ, એમાં આત્માનું આત્મા કાંઈ કરે છે એ વાત સિદ્ધ થતી નથી. આ પ્રમાણે આત્મા દ્રવ્યથી ક્ષેત્રથી કે ભાવથી એ ત્રણમાંથી કોઈ રીતે કરતા સિદ્ધ થતો નથી. આ પ્રમાણે આત્મા દ્રવ્યથી કે ક્ષેત્રથી કે ભાવથી એ ત્રણેયમાંથી કોઈ રીતે એનું કાંઈ પણ કરે એમ કરતા સિદ્ધ થતો નથી. અને કાળથી, હવે પર્યાયની વાત કરી, અને કાળથી પર્યાયથી તું કરતા બતાવતો નથી. કાળથી એટલે કાળ દ્રવ્યની વાત નથી, અહીંયા પર્યાયની વાત છે. કાળ તો સાપેક્ષ છે, પર્યાયમાં એ સાપેક્ષ છે. એટલે પર્યાયથી અજ્ઞાનીને કહે છે કે તું આત્માને પર્યાયથી કરતા બતાવતો નથી. પર્યાયના કરતા તરીકે તો તું કર્મને લે છે, પર્યાયનો કરતા તો તું કર્મને ઠરાવે છે, પર્યાયનો કરતા તો તું કર્મને ઠરાવે છે. માટે શ્રુતિના કોપથી બચવા, એટલે કે જીનવાણીની વિરાધના થતી અટકાવવા માટે આત્મા કથનચિત કરતા છે એમ તું દલીલ કરે છે, પણ તારી દલીલ મિથ્યા છે. આત્મા દ્રવ્ય ક્ષેત્ર કે ભાવથી કરતા સિદ્ધ થતો નથી, આત્મા આત્માને કરે છે એ વાત તારી સિદ્ધ થતી નથી. અને તું પાછો પર્યાયને માટે તો એમ કે છે કે પર્યાયને તો કર્મ કરે છે, પર્યાયનો કરતા તો કર્મ છે, એકાંતે પાછો એમ માને છે. એટલે તારી જે દલીલ જે છે આ કર્તાપણા માટેની એ સિદ્ધ થતી નથી. આત્માના કર્તાપણાની દલીલ સિદ્ધ થતી નથી. આત્માને કર્તાપણું તું કોઈ રીતે સિદ્ધ કરી શકતો નથી. આગળ કહે છે કે વાસ્તવમાં પર્યાય દ્રષ્ટિ જીવ તેને પર્યાયમાં જે વિકાર થાય છે તેનો તે પોતે જ કરતા છે. હવે મૂળ વાત કરી, વાસ્તવમાં પર્યાય દ્રષ્ટિ જીવ, પર્યાય દ્રષ્ટિ જીવ, જો ગુરુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે અહીંયા, વાસ્તવમાં કહ્યું પણ પાછું પર્યાય દ્રષ્ટિ જીવ, એટલે જેની દ્રષ્ટિ પર્યાય તરફ છે અને દ્રવ્ય તરફ નથી, એવો જે સ્વથી ચ્યુત થઈને સ્વભાવથી ચ્યુત થઈને પરનું લક્ષ કરી રહ્યો છે એવો, વાસ્તવમાં પર્યાય દ્રષ્ટિ જીવ તેને પર્યાયમાં જે વિકાર થાય છે તેનો તે પોતે જ કરતા છે. અને નિજ જ્ઞાયક ભાવની દ્રષ્ટિ થતા, એટલે જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, એવો જેને નિજ જ્ઞાયક ભાવની દ્રષ્ટિ થાય તે વખતે તે તેની દ્રષ્ટિ પોતાના જ્ઞાન સ્વભાવ ઉપર છે, ત્યારે એને જે પરિણામ થાય છે એનો એ કરતા થાય છે, તો એ તો એના નિર્મળ પરિણામ છે. એટલે પર્યાય દ્રષ્ટિ જે થયો છે ત્યારે જે પરિણામ છે તે શુભાશુભ ભાવના પરિણામ છે, વિકારના પરિણામ છે, એનો એ કરતા થાય છે. અને જ્યારે નિજ જ્ઞાયક ભાવની દ્રષ્ટિ થઈ છે ત્યારે જ્ઞાયક ભાવ પ્રગટ થવાથી એ રાગ આદિ શુભાશુભ ભાવનો કરતા થતો નથી, પણ એનો માત્ર જ્ઞાતા જ રહે છે. આ વસ્તુ સ્થિતિ છે એને હવે આગળ સમજાવે છે. 258માં પાના ઉપર અહીંયા કહે છે કે આચાર્ય કહે છે, માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં, સામાન્ય અપેક્ષાએ, સામાન્ય દ્રવ્ય સામાન્ય પોતે પોતાના સ્વભાવ ભાવે રહે ત્યારે આપણે એને એમ કહીએ કે સામાન્ય અપેક્ષાએ. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં, એ જ્ઞાન સ્વભાવે સ્થિત છે છતાં પણ, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વ આદિ ભાવોના જ્ઞાન સમયે. જો અહીંયા કર્મથી ઉત્પન્ન થતા એટલે ખરેખર કર્મ એ ઉત્પન્ન કરે છે એમ નહીં, પણ કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા એ મિથ્યાત્વ આદિ ભાવ એના જ્ઞાન સમયે જ્યારે એનું જ્ઞાન કરે છે, જ્ઞાન સ્વભાવે સામાન્યપણે ભગવાન આત્મા અવસ્થિત છે છતાં પણ જ્યારે એ મિથ્યાત્વ આદિ ભાવોનું જ્ઞાન કરે છે તે સમયે, અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે પરને આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી તેને કરતાપણું સંમત કરવું, અર્થાંત તે કરતા છે એમ સ્વીકારવું. આ વાતને આપણે સમજીએ. ગુરુદેવ સમજાવે છે કે જાણક 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 એવો જે એક જ્ઞાન ભાવ ધ્રુવ સ્વભાવ સામાન્ય સામાન્ય એવા જ્ઞાન સ્વભાવે સ્થિત છે. જ્ઞાયક ભાવ ધ્રુવ સ્વભાવ એ સામાન્ય એવા જ્ઞાન સ્વભાવે સ્થિત છે, એમાં કાંઈ પલટવું નથી. ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય નિત્ય છે, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશી નિત્ય છે, ક્ષેત્રે દ્રવ્ય નિત્ય છે, અને ભાવથી સામાન્ય એક જ્ઞાયક ભાવ પણ નિત્ય છે, એટલે જ્ઞાયક સ્વભાવ પણ એનો નિત્ય છે. આવો એકરૂપ નિત્ય રહેનારો જ્ઞાયક ભાવ હોવાથી તેમાં કાંઈ કરતા પણ આવતું નથી. આમ હોવા છતાં કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા મિથ્યાત્વ આદિ ભાવો એનું જ્યારે એ જ્ઞાન કરે છે તો શું થાય છે એ વાત કહે છે કે સામાન્ય એક જ્ઞાયક ભાવ નિત્ય જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે. આમ હોવા છતાં કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા મિથ્યાત્વ આદિ ભાવોના જ્ઞાન સમયે એનું જ્ઞાન કરે છે ત્યારે આ અજ્ઞાની છે એને ભેદ જ્ઞાન નથી, અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાન વિનાનો એટલે ભેદ જ્ઞાનથી શૂન્ય છે, તેથી એ જ્ઞાયક ભાવના વર્તમાનમાં એની જે વર્તમાન પર્યાય એમાં જ્યારે કર્મના સંબંધી વિકાર થાય ત્યારે તે કાળે તેને એના જ્ઞાનના કાળે એનું જ્ઞાન કરે છે તે કાળે આ વિકારના પરિણામ તે જ્ઞેય અને હું તેનો જાણનારો ભિન્ન જ્ઞાતા દ્રવ્ય છું એવા ભેદ જ્ઞાનથી એ શૂન્ય છે. એટલે એવા ભેદ જ્ઞાનથી શૂન્ય હોવાને કારણે જે વિકાર થાય છે તેને માત્ર જાણવા વાળો જ્ઞાયક થવાના બદલે ભેદ જ્ઞાન ન હોવાથી એ વિકારના ભાવનો કરતા થાય છે.
એવા ભેદ જ્ઞાનથી એ શૂન્ય છે, વિકાર થયો છે, મિથ્યાત્વનો ભાવ થયો છે, શુભ ભાવ અશુભ ભાવ થયો છે, એને એ જાણે છે, એનું જ્ઞાન કરે છે, તે વખતે જો એને ભેદ જ્ઞાન નથી, કેવા પ્રકારનું ભેદ જ્ઞાન નથી, કે પોતે જ્ઞાયક અને આ જેને એ જાણે છે, જેનું જ્ઞાન કરે છે તે જ્ઞેય પોતાથી જુદું છે, એવું જ્યારે એને ભેદ જ્ઞાન નથી, ત્યારે એ જે જ્ઞેય છે, જે શુભાશુભ ભાવ છે, મિથ્યાત્વનો ભાવ જેનું એ જ્ઞાન કરે છે, એ જ્ઞેય છે. તો એ જ્ઞેયને એ પોતારૂપ માને છે, એ જ્ઞેયને એ આત્મા માને છે, અને એમ એનો કર્તા થાય છે. આવી વાત છે. શું કહે છે કે સામાન્ય એક નાયક ભાવ નિત્ય જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે. આમ હોવા છતાં કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વ આદિ ભાવોના જ્ઞાન સમયે અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે કહે છે, હવે એ નાયક ભાવના વર્તમાનમાં, એટલે એની વર્તમાન પર્યાયમાં જ્યારે કર્મના સંબંધી વિકાર થાય ત્યારે તે કાળે, એટલે તેના જ્ઞાનના કાળે વિકાર થયો છે, એને જાણે છે એ કાળે, આ વિકારના પરિણામ તે જ્ઞેય અને હું તો તેનો જાણનાર ભિન્ન જ્ઞાતા છું એવા ભેદ જ્ઞાનથી તે શૂન્ય છે. અનાદિથી તેને આવું ભેદ વિજ્ઞાન નથી, અનાદિથી એને એવું ભેદ જ્ઞાન નથી કે આ જ્ઞેય જે પર જ્ઞેય, આ શુભાશુભ ભાવ, વિકારી ભાવ અથવા તો પર પદાર્થો, આ બધું જે જ્ઞેય છે એનું હું જ્ઞાન કરવા વાળો જ્ઞાયક એનાથી જુદો છું એવું ભેદ જ્ઞાન એને અનાદિથી નથી, એને એવું અનાદિથી એવું ભેદ જ્ઞાન નથી કે જ્ઞેયથી હું જ્ઞાન જુદો, જ્ઞેયથી હું ભગવાન આત્મા જુદો એવું એને ભેદ જ્ઞાન નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ. રાગાદી વિકારના પરિણામ થયા તો એને એ જાણે, અને એ જાણવાને કારણે એને એનું ભેદ જ્ઞાન હોય તો એને માત્ર એ જાણે કે આ જ્ઞેય છે એમ એ જાણે. એટલે કહે છે કે રાગાદી વિકારના પરિણામ થયા તેના જાણવાના કાળે તેનું ભિન્નપણાનું જ્ઞાન થવું જોઈએ કે એ મારાથી ભિન્ન છે એમ એને જણાવવા જોઈએ. શુભ કે અશુભ ભાવ થયા, રાગાદી વિકારના પરિણામ થયા, એને એ જાણે તો કઈ રીતે જાણે, કઈ રીતે એને જાણવું જોઈએ, તો કે એ મારાથી ભિન્ન છે એમ એને જ્ઞાન સાથે હોવું જોઈએ. એના સ્થાને એ શું માને છે, જ્ઞેય અને જ્ઞાનને જુદા જાણતો નથી અને એને એકરૂપ કરે છે. જે જ્ઞેય છે એને એ આત્મા જાણે છે, એ જે જ્ઞેય છે એને પોતાનું સ્વરૂપ માને છે, જે જ્ઞેય છે શુભાશુભ ભાવ વિકારી પરિણામ જે જ્ઞેય છે એને જ્ઞેય તરીકે નહીં જાણતા એ પોતારૂપ માને છે. આ ભૂલ છે. એ છે સૂક્ષ્મ વાત છે પ્રભુ. રાગાદી વિકારના પરિણામ થયા તેના જાણવાના કાળે તેનું ભિન્નપણાનું જ્ઞાન થવું જોઈએ કે એ પોતાથી જુદા છે, ભિન્ન છે એમ જ્ઞાન થવું જોઈએ. રાગાદી વિકારના પરિણામ ભિન્ન એ જુદા અને હું તેને જાણનારો ભિન્ન એવું ભેદ જ્ઞાન થવું જોઈએ. પણ અનાદિથી એને ભેદ જ્ઞાન તો છે નહીં, અનાદિથી એ જ્ઞેય અને જ્ઞાનને જુદા તો જાણતો જ નથી. જ્ઞેય શું છે અને જ્ઞાન શું છે એમ એને ભેદ જ્ઞાન તો થયું જ નથી. જ્યારે પરનું જ્ઞાન કરે છે ત્યારે એને એવું ભેદ જ્ઞાન હોવું જોઈએ કે આ બધું પર પોતાથી જુદું જ્ઞેય છે અને પોતે એનાથી જુદો ભગવાન આત્મા છે. એમ પરનું જ્ઞાન કરે ત્યારે એને એવું ભેદ જ્ઞાન હોવું જોઈએ, પણ અનાદિથી એવું ભેદ જ્ઞાન નથી. આ આપણી બધાની વાત કરી દીધી. આપણે જે કાંઈ પણ ક્રિયાઓ કરીએ છીએ એની સાથે એ વખતે જેવો વિકલ્પ છે અને જે ભાવ છે એ રૂપ આપણે થઈ જઈએ છીએ. હું મનુષ્ય છું એવો ભાવ, આ મનુષ્યપણાનો જે ભાવ છે એમાં આપણે કેવા એક રૂપ થઈ જઈએ છીએ. હું પૂજા કરું છું એ ભાવ, શુભ ભાવ, એમાં આપણે કેવા એક રૂપ થઈ જઈએ છીએ. આત્માનો તો જ્ઞાન સ્વભાવ છે, ક્યાં બીજું કઈ કરી શકે છે. આત્મા પોતાના સ્વરૂપને એ જે જ્ઞેય બનાવે છે તો તે રૂપે પરિણમે છે તો નિર્મળ પરિણામ છે, એ તો બરાબર છે, એમાં તો કોઈ પ્રશ્ન નથી કે ત્યાં તો જ્ઞેય એ પોતાનું સ્વરૂપ છે અને એનું જ એ જ્ઞાન કરવા વાળો થાય છે ત્યારે કોઈ દ્વેત રહેતો નથી અને ત્યાં એ એક રૂપતા થાય છે તો એને નિર્મળ પરિણામ થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે, એનું મૂળ સ્વરૂપ છે, મૂળ સ્વભાવ છે, એવું શુદ્ધ પરિણમન એને હોવું જોઈએ એવી દશા એને અત્યારે વર્તમાનમાં નથી પણ એ પ્રગટ કરવાની છે. એટલે એ કેવળીની દશા છે, એ સિદ્ધ ભગવાનની દશા છે કે પોતે પોતાના સ્વરૂપને જ્ઞેય માની અને એવા જ્ઞેય અને જ્ઞાન એની બેની વચ્ચે પછી દ્વેત ન રહે એમ એ પરિણમી જાય. આ તો કરવાનું છે, આ તો કરવાનું છે, પણ અનાદિથી એ વાત એ જાણતો નથી કે એ પોતાનું જ્ઞેય અને પોતે જ્ઞાન એ બંને એકરૂપ દ્વેત વિનાનું ક્યારે હોય એ વાત તો એ જાણતો જ નથી. પણ પરમાં બારમાં જ્યારે પરનું લક્ષ કરે છે, સ્વભાવથી ચ્યુત થયો છે અને પરનું જ્ઞાન કરે છે ત્યારે એ પર પદાર્થોમાં એ એકત્વ મમત્વ કરે છે. એટલું જ નહીં પણ એ વખતે એને જે વિકારી ભાવ થાય, શુભ ભાવ થાય, અશુભ ભાવ થાય, મિથ્યાત્વના જે ભાવ થાય અને જે એવા પરિણામ થાય તો એને એ જાણે ત્યારે પણ એમાં પોતાપણું કરે છે. ખરેખર એ વખતે પરને જાણે છે, આ શુભ ભાવ અશુભ ભાવ જે વિકારી ભાવ જે છે એ પરિણામ છે, એ પરને લક્ષે થતા પરિણામ છે, તો એને જ્યારે જાણે ત્યારે એને ભેદ જ્ઞાન હોવું જોઈએ, એને એવું ભેદ જ્ઞાન હોવું જોઈએ કે એ ભાવ છે તે જ્ઞેય છે અને હું નાયક એનાથી જુદો છું, એવું એને ભેદ વિજ્ઞાન હોવું જોઈએ. પણ અનાદિથી એને એવું ભેદ વિજ્ઞાન નથી. અહીંયા કહે છે કે હું જાણનારો ભિન્ન અને પેલું બધું જે છે રાગ આદિ વિકારના પરિણામ એ મારાથી જુદા એ જ્ઞેય, એવું એને ભેદ જ્ઞાન થવું જોઈએ. પણ કહે છે કે આને એવા ભેદ જ્ઞાનનો અનાદિથી અભાવ છે અને તેથી એ જ્ઞેય એવા રાગાદી વિકારના જે પરિણામ છે એને પોતાના માને છે. આવી ભૂલ છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી દીધું બધું. શું ભૂલ થઈ? જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાન સ્વભાવે સ્થિત છે, ત્રિકાળ જ્ઞાન સ્વભાવે સ્થિત છે. એટલે જ્ઞાન તો કરે છે, કરે છે, કરે છે, કરે છે, કરે છે. હવે જ્યારે વિકાર થયો છે ત્યારે પણ એ જ્ઞાન કરે છે. હવે વિકાર થયો છે એનું પણ એ જ્ઞાન કરે છે કે આ વિકાર છે. જો એને ભેદ જ્ઞાન હોય, એ જ્ઞાની હોય, તો એને એમ હોય કે આ વિકારી ભાવ થયા, શુભાશુભ ભાવ થયા, મિથ્યાત્વના ભાવ થયા, એ બધા ભાવ છે તે માત્ર જ્ઞેય છે અને હું નાયક એનાથી જુદો છું, આમ એનું શ્રદ્ધાન હોય અને આમ એ જે ભાવ આવ્યા છે એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. એટલે સાચા જ્ઞાનીની તો આવી દશા હોય. જેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું છે, જેને ભેદ જ્ઞાન થયું છે, એવા જ્ઞાની પુરુષોની તો આવી દશા હોય કે એ સ્વથી ચ્યુત થઈને પરમા લક્ષ કરે ત્યારે જે જે કાંઈ છે એ બધું જ એ જ્ઞેય છે અને એનાથી પોતે જુદો છે એમ જ એને હોય, એમ જ એને શ્રદ્ધાન હોય. એ બધા જ પરનો એટલે પર પદાર્થોનો અને પરના લક્ષે થતા જે વિભાવ ભાવ વિકારી ભાવ એ બધાનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ હોય અને એમ જ હોવું જોઈએ. વસ્તુઓ છે એને તો પોતાથી જુદી જાણે, એ ભેદ જ્ઞાન તો બરાબર, પણ જે પોતાને ભાવ થયો, પરના લક્ષે ભાવ થયો, તીર્થંકર ભગવાનના લક્ષે ભાવ થયો, પ્રતિમાના લક્ષે ભાવ થયો, શાસ્ત્રના લક્ષે ભાવ થયો, એ ભાવ પણ જે છે તે શુભ ભાવ છે, એ પોતાથી જુદો છે, એ પોતાનું સ્વરૂપ નથી, એ જ્ઞેય છે, એવું ભેદ જ્ઞાન હોય. એટલે સર્વ ભાવોનો એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ હોય. ક્યારે? કે જ્યારે એનું લક્ષ્ય સ્વ તરફ નથી અને પર તરફ છે. જેના તરફ પણ એનું લક્ષ્ય છે એને જે ભાવ થાય છે એ બધા તરફના લક્ષને કારણે થતા સર્વ સઘળા બધા ભાવો, એ બધા ભાવોને એ જાણે છે અને એ બધા ભાવોને જાણે છે ત્યારે જો એ સમ્યક દ્રષ્ટિ છે, એ ભેદ જ્ઞાન કરવા વાળો છે, એ જ્ઞાની છે, તો એને બરાબર જાણે કે આ બધું જ્ઞેય છે અને હું એનાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું. આવું જ હોય, પરંતુ અજ્ઞાનીને એ વસ્તુ નથી, એટલે એને બદલે જે પરના લક્ષ્ય થાય છે ભાવો, એ બધા ભાવો સાથે જોડાઈ જાય છે અને એ ભાવોને પોતા રૂપ માને છે. આ એની ભૂલ છે, આ એની ભૂલ છે. તો આ વિશે વધારે વિસ્તાર આપણે આગળ લઈશું. આ મોટું તત્વજ્ઞાન છે અને આમાં બધી જ સ્પષ્ટતાઓ થઈ જાય છે. દ્રવ્ય ગુણ પર્યાય પોતાનું સ્વરૂપ, દ્રવ્ય અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ, એના કરતાપણા અકર્તાપણા, બધી વસ્તુની ખૂબ ખૂબ સ્પષ્ટતાઓ આમાં આપણને થઈ જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
Thank you.